શ્રી દસ લક્ષણની પર્વમાં આજે બીજો દિવસ છે. માન કસાઈથી રહિત ઉત્તમ માર્દવ ધર્મની આરાધનાનો છે. કાળથી ક્રમ છે અને પરિણામથી ધારા છે. દિવસ પ્રમાણે તો ક્ષમા માર્દવ આર્જવ સત્ય શૌચ ક્રમ આવશે, પણ પણતીથી જો વિચાર કરીએ તો પણતીમાં ક્રમ ક્યારેય ન હોય, પણતીમાં એક ધારા હોય છે. પૂજ્યબેનસીને એક પ્રશ્ન કરવામાં આવેલો કે આપની દિનચર્યા કેવી હોય, દિનચર્યામાં શું કરો? દિનચર્યામાં આપણે સામાન્યપણે શું કહેતા હોય, ક્રમ પાડીએ, સવારના ઉઠીને કંઈ દૈહિક ક્રિયાઓ કરીએ, પછી જીનેન્દ્ર દેવના દર્શન પૂજન સ્વાધ્યાય, પછી જીવનમાં એ કોઈ સાધના આરાધના નથી. વિકલ્પનો ક્રમ હોય છે, કારણ કે વિકલ્પ એક જાતનો ટકી શકતો નથી, અને એટલા માટે છ આવશ્યક જુદા જુદા કર્યા છે. જીનેન્દ્ર પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય એ આપણા માટે જુદા ક્રમ, કારણ કે નિરંતર 24 કલાક કોઈ સ્વાધ્યાય કરી શકે, કોઈ ચિંતન મનન 24 કલાક જીનેન્દ્ર પૂજા આદિ કરી શકે એવું નથી. તો કાળ અપેક્ષાએ એ ક્રમ આપણને કર્યા છે. બાકી તો આ જે મુનિરાજને 10 લક્ષણી જે ધર્મ પ્રગટ થયો છે એમાં એ કોઈ ક્રમ નથી પાડતા કે આજ તો ક્રોધ કરવાની છૂટ છે, કારણ કે એ ક્ષમાનો દિવસ તો પૂરો થયો. આજે શું નહીં કરવાનું? માન નહીં કરવાનું. ફરીથી ભણતીની ધારા પ્રગટ થાય એના માટે પ્રેરણા મળે એટલા માટે આ કાળનો ક્રમ છે, સ્વચ્છતા માટે નથી. આપણા જીવનમાં આવી ચારિત્રમય દશા કે જેમાં ક્રોધ પણ નથી, માન પણ નથી, માયા પણ નથી, એવી ધારા પ્રગટ થાય એના માટે આ આપણને પ્રયાસ રૂપે, પ્રેરણા રૂપે આવી રીતે ક્રમ ફાળવામાં આવ્યા છે. તે વિકલ્પોના ક્રમ છે અને પરણતીની એ ધારા મુનિરાજને પ્રગટ થઈ છે. એમાં આજે માનથી રહિત એ વાત તો ગુરુદેવસિંહના પ્રવચનમાં લેશું સાંજના, કોનું માન કરવા જેવું છે. અનિત્યતાનું ક્યારે પણ અભિમાન કરીશ નહીં. નિત્ય સ્વભાવ છે એનું બહુમાન જેને આવે છે એને અનિત્યતા પ્રત્યે ઉપેક્ષા થયા વગર રહેતી જ નથી. તો અહીંયા ચારિત્ર ધર્મની આરાધનાનું પર્વ, એ 10 લક્ષણ પર્વ, અને જૈન દર્શનના કોઈ પણ પર્વ સેના માટે ના હોય છે? પરિગ્રહના પ્રદર્શન માટે નહીં, સાધના અને સંયમ માટે હોય છે. સંયમય જીવન એ કોઈ ગરીબાઈનું જીવન ન સમજો, ઉલટાનું ઇન્દ્રિય તરફની વિજયની એની નિશાની છે. આકિંચન્ય ધર્મ આવશે, ગુજરાતીમાં આકિંચન્ય એટલે શું કહેવાય? ભિખારી કહેવાય, કાંઈ એની પાસે ન હોય. અહીંયા કહે છે કે મારે કોઈની જરૂર જ નથી એ ખરેખર બાદશાહીપણું છે, અને મને કોઈની જરૂર છે એ ભિખારીપણું છે. 24 કલાક ઇન્દ્રિયોના વિષયમાં આપણે કેવી રીતે જીવન જીવીએ છીએ? ઇન્દ્રિયોના ગુલામ છીએ અને વિષયોના ભિખારી છે. જે ઇન્દ્રિય આપણને કહે છે એ પ્રમાણે વિષય ગોતવા જઈએ છીએ, અને વિષય પાસે સુખની ભીખ માગીએ છીએ. તો આ જૈન દર્શનના આરાધનાના પર્વો આપણને ઇન્દ્રિયનો વિજય, ઇન્દ્રિયોના ગુલામપણામાંથી બહાર નીકાળીને ક્યારે પણ તું સુખની કોઈની પાસે ભીખ માગતો નહીં, કારણ કે તું જ પોતે સ્વયં સુખથી ભરેલો છે. એવા આરાધનાના પર્વમાં આપણે સમયસારની 14 ગાથા, એમાં આજે ગુરુદેવસિંહના પ્રવચનમાં બે બોલ આપણે શીખ્યા. ક્યાં બે બોલ હતા? એક પહેલો અબદ્ધ સ્પષ્ટ અને બીજો હું કેવો છું. અનન્ય, અનન્ય એટલે નવો નવો નથી, અન્ય અન્ય નથી, જુદો જુદો નથી. અને બેમાં ગુરુદેવસિંહ કે બે બોલમાં શું ફરક પાડ્યો? પહેલો બોલ દ્રવ્યનો અને બીજો બોલ ક્ષેત્રનો. તો પહેલા બોલમાં કયું દ્રષ્ટાંત આવેલું? કમલીનું પત્ર. ક્યાં છે? પાણીની બહાર છે. ક્યાં છે? એ પાણીને જરાય સ્પર્શાયેલું નથી. એવું ક્યારની વાત છે? પાણીની બહાર, પાણીમાં ડૂબેલું છે અને એની ઉપર પ્લાસ્ટિકનું કોટિંગ કરેલું છે. ક્યારે છે એ? ફરીથી, પાણીમાં ડૂબેલું છે અને છતાં પાણીથી જરા પણ ભીંજાયેલું નથી. ગુરુદેવ એને લોવું ન પડે, એને સૂકું ન કરવું પડે. એ પાણીમાં ડૂબેલું હોવા છતાં ફરીથી એને કોઈ પ્લાસ્ટિકની થેલીમાં રાખ્યું છે, પ્લાસ્ટિક કોટિંગ કર્યું છે, એવું નથી. બહાર સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો જરૂર ક્યાં છે? એ પાણીમાં છે, પાણીમાં ડૂબેલું છે, અને છતાં એના સ્વભાવથી, સ્વભાવ શું છે એનો? રૂવાટી એ એનો સ્વભાવ છે, રૂવાટી જેવો. અને રૂવાટીનો સ્વભાવ હોવાથી એ જરા પણ પાણીથી એ ભીંજાયેલું થયું છે, એને સૂકવવું પડશે, એને કદાચ સાફ કરવું પડશે, એવું નથી. તો એક જ સમય છે અને જોવાની બે દ્રષ્ટિ છે. એક કઈથી? સંયોગથી જોવાની, અને બીજી સ્વભાવથી. સંયોગથી જોઈએ તો એ કમલીનું પત્ર આ કદાચ જોયું હશે ને? ક્યાં જોયું હશે? તળાવમાં જોયું હશે ને? પાવાપુરીમાં જઈએ ફરીથી જોવા જેવું છે. ત્યાં આપણે જલ મંદિરમાં જઈએ, રસ્તામાં આવે છે, બહુ જ ક્લિયર દેખાય એવું છે. શું ક્લિયર દેખાય? સામાન્યપણે કોઈ વસ્તુ પાણી ઉપર પડી હોય તો પાણીને ચૂસતું લેતું હોય, એ આખું ભીનું પલળી જતું હોય, જેને કે પલળી જાય. અને એને કદાચ ન હોય તો ઉપર પાણી હોય, લાગી ગયું તો એને લૂવું પડે કપડાથી કે એનાથી સાફ. પણ ક્યારે પણ એ જોવું હોય તો એ છે. ઇવન ક્યારેક જઈએ તો નૈનાગીરીમાં જઈએ તો ત્યાં વચ્ચે એક નાનો તળાવ આવે છે, અને એમાં પણ એ જોઈએ તો પાણી કેવું હોય છે? ફેલાયેલું ન હોય. રેસંદગીરી નૈનાગીરી બે વચ્ચે છે એક નાનું તળાવ છે, એમાં પણ જોવા મળે. તો એ જોઈએ તો પાણી અંદર કેવું લાગે? ફેલાયેલું હશે કે પારાની જેમ દેખાશે? અને એના ઉપર સૂર્યનો પ્રકાશ પડે તો આપણને એમ લાગે કેવું છે? મોતી જેવું ચમકે છે. ફરીથી કોનું છે? બધાને માટે આવું નથી, કારણ કે એનો સ્વભાવ પાણીમાં રહીને પણ અલિપ્ત રહેવું એવો સ્વભાવ નથી. એ કમલીના પત્રની જ પોતાની એવી રૂવાટી છે કે જેથી ડૂબેલું હોવા છતાં પણ એ એનાથી અલિપ્ત રહી શકે છે. એક જ ફરીથી પદાર્થ છે, એક જ સમય છે, જોવાની બે પદ્ધતિ છે, એક સંયોગથી જોવાની અને એક સ્વભાવથી. તેમાં આપણને લીધું કે સંયોગથી જોઈએ તો કમલીનું પત્ર ક્યાં છે? પાણીમાં ડૂબેલું છે. બહાર કાઢીને એની વાત નથી કરતા, એને પાણીમાંથી બહાર કાઢીને સૂકવી નાખવું અને જોવે છે એવી વાત નથી. કમલીનું પત્ર જે સમયે એ પાણીની અંદર ડૂબેલું છે ત્યારની વાત કરી. અને એનું શબ્દ બીજું, પાણીમાં ડૂબેલું છે, સ્વભાવથી જોઈએ તો શું છે? પાણીથી શબ્દ આગળ શું હતો? જરાય સ્પર્શવા નહીં યોગ શબ્દ છે. જો જોવું હોય તો 14મી ગાથા મળશે, પ્રવચનમાં થતું ગુરુદેવસિંહના, પણ 14મી ગાથા જે છે મૂળ ગાથામાં આપણે જોઈએ, પાનું 38 છે. 14મી ગાથા પાનું 38. જેમ કમલીનું પત્ર જળમાં ડૂબેલું હોય, અત્યારની પરિસ્થિતિ દેખાડી છે, પાણીની અંદર છે, તેનો જળથી સ્પર્શારૂપ અવસ્થાથી અનુભવ કરતા જળથી સ્પર્શાવા પણું ભૂતાર છે, સત્યાર છે. કોની વાત કરીએ? જગતના બધા જ જીવોને આ બધા વાત ખબર છે. પાણીમાં કમલીનું પત્ર પાણીમાં ડૂબેલું છે ત્યારે તો પાણીને સ્પર્શ્યું છે, અડ્યું છે, એ તો આખા જગતને શું છે, સ્વીકાર્ય છે. પણ તો પણ ગુરુદેસે આ શબ્દ ઉપર બહુ જ વજન મૂક્યો હતો. આ એક જગત પ્રસિદ્ધ વાત તો આપણને ખબર છે, પણ અંદરમાં સ્વભાવ ગુપ્તપણે રહેલો છે એને આપણે ભૂલી ગયા છે. શેની આપણને ખબર છે? વ્યક્ત રૂપે સંયોગ સાથે જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ પર્યાયનો બને છે એ તો પ્રસિદ્ધ છે, એને તો આપણે સ્વીકારીએ છીએ, પણ અંદરમાં અપ્રગટ સ્વભાવ છે એને આપણે ક્યારેય સ્વીકારતા નથી. ફરી ફરીને એક વિચારવા જેવું છે, આવી બે દ્રષ્ટિ આપણા દૈનિક જીવનમાં આપણે સ્વીકારીએ છીએ. એક વિચાર કરીએ, કપડું કયું ધોવામાં નાખે, એકદમ સરસ સફેદ હોય એને ધોવામાં નાખીએ છીએ? નહીં. તો કેવું નાખીએ છીએ? મેલું. અને મેલું કપડું એટલા માટે ધોવામાં નાખીએ છીએ કે એવું ને એવું બહાર આવે. શું છે? મેલું કપડું છે તે વખતે કોનો વિશ્વાસ છે, મલિનતાનો કે શુદ્ધતાનો? કપડું દેખાય મેલું છે અને તે જ વખતે એની સ્વચ્છતાનો આપણને વિશ્વાસ છે. સ્વચ્છતાનો વિશ્વાસ ન હોત તો કોઈ દી ધોવા નાખત નહીં. આ એ શૈલી અહીંયા છે. ક્યારે પણ કપડું ધોવા નાખતી વખતે દેખાશે તો જગત આખું કોને જોશે? મલિનતાને જોશે. પણ તે જ સમયે વિશ્વાસ એનો છે. ડોક્ટર પાસે બીમાર થઈને જઈએ છીએ, બીમાર છીએ ને, બીમારીપણાનો શિકાર સાથે નિરોગી હું થઈ શકું છું એનો પણ વિશ્વાસ, ને તો કોણ દવા લે? એક જ સમયમાં બેનો વિશ્વાસ છે. તો એ જ અહીંયા આપણને દેખાડે છે કે પર્યાયની વ્યક્તતા સંયોગનો સંબંધને તો આપણે બધા જ સ્વીકારીએ છીએ, પણ મલિન કપડા વખતે પણ એની સ્વચ્છતા અંદરમાં રહેલી છે એ સ્વીકારનાર હશે, એ કોઈ જુદો વ્યક્તિ હશે. એવી જ રીતે અહીંયા આચાર્યદેવ કહે છે કે આત્મા કર્મથી બંધાયેલો સ્પર્શાયેલો આખું જગત માને છે. અત્યારના સંસારમાં આપણે કેવા છીએ? 8 કર્મથી બંધાયેલા છે અને શરીરથી પણ 7મા સંયોગ રૂપે છે, પણ તે જ વખતે મારો સ્વભાવ કેવો છે? તો એ વાત અહીંયા લઈએ આગળ આપણે. તો પણ છે 38 પાને બીજી લાઈન, તો પણ કહીને શું કહેવું છે? ઓલી જે પહેલી વાત આવી એ હકીકત છે કે સસલાના સિંગડા જેવું છે, મરગજળ જેવું છે? એટલા માટે હકીકત છે, એટલે તો ભૂતાર્થ સત્યાર્થ કીધી. પણ આચાર્યદેવ એમ કહેવા માંગે છે કે આટલી જ આ પદાર્થની અસ્તિત્વ નથી. કમલીનું પત્રનું ખાલી આ એક જ આટલું સ્વરૂપ નથી કે જળ સાથે એ ડૂબેલું સ્પર્શાયેલું છે. એ કમલીના પત્રનું બીજું પણ એક અસ્તિત્વ રહી ગયેલું છે જે બાહ્ય દ્રષ્ટિવાળાને નજરમાં દેખાતું નથી. અને તો પણ કહીને આમ સામાન્યપણે આપણે, છતાં પણ, તો પણ એમ કહીને આપણે શું કહેવા માંગતા હોય? હજી બીજું કહેવાનું બાકી છે. એ ઉપરાંત કઈ હજી બીજું મહત્વની વાત રહી ગઈ છે, ખાલી બીજી વાત નહીં. તો પણ છતાં પણ એમ કહેતા કે તમે વાત કરી એક ઓકે એટલી જ, પણ એના કરતા હજી કઈક બીજી મહત્વની મુખ્ય કઈક વાત રહી ગઈ છે, અને એ અહીંયા આચાર્યદેવ હજી દ્રષ્ટાંતમાં આપણને, તો પણ પછી જળથી કથંચિત નહીં સ્પર્શવા યોગ, થોડુંક ને થોડુંક, જરાય નહીં તો એટલે અલું અડધું ડૂબેલું હશે ને અડધું બહાર હશે, એવું હશે, કેવું હશે એ તો પૂરેપૂરું સ્પર્શાયેલું છે ને, પૂરેપૂરું ડૂબેલું છે ને, એટલે પૂરેપૂરું એનાથી સહિત છે, ભીનું થઈ ગયું. શબ્દ શું વાપર્યો છે? જરાય નહીં. ઓલામાં શું હતું? ઓલામાં શું હતું? પેલું ડૂબેલું, ન્યા પૂરેપૂરું ડૂબેલું કીધું, અને અહીંયા શું કીધું? જરાય નહીં. આ કેટલો આતરો પડે છે! શેનો આતરો પડે છે? સંયોગ દ્રષ્ટિ અને સ્વભાવ દ્રષ્ટિનો આટલો આતરો પડે છે. અને જે સંયોગ દ્રષ્ટિમાં અટકે છે એ રખડી પરિભ્રમણ કરે છે, અને સ્વભાવની દ્રષ્ટિ કરે છે એ તૈરા વગર રહેતા નથી. આપણા જીવનમાં અમૃતચંદ્ર આચાર્ય દેવ આટલો ખુલાસો કરીને, કુંદકુંદ આચાર્ય દેવ તો ખાલી એક જ શબ્દ મૂક્યો હતો. કયો શબ્દ મૂક્યો હતો? અબદ્ધ સ્પષ્ટ. આ એક એક પેરેગ્રાફ એક એક શબ્દ ઉપરથી કાઢ્યા છે. મૂળ ગાથા તો બોલીએ છીએ આપણા ને, અબદ્ધ સ્પષ્ટ અનન્ય ને જે નિયત દેખે, તો અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંય, એ પાંચ શબ્દો ઉપરથી આચાર અમૃતચંદ્રાચાર્ય દેવે એક એક આખા પેરેગ્રાફ બનાવ્યા છે. જીવનમાં તત્વના ઊંડાણમાં જવું પડશે. ઉપર છેલ્લે ખાલી વાંચી લીધું, સાંભળી લીધું, એનાથી કામ થવાનું નથી. કાલે એટલા માટે ખાસ કીધું કે આપણે પરિચય કરવો પડશે, અને પરિચય પહેલા એનું વાંચન અભ્યાસ કરવો પડશે. પ્રસંગ આવે એટલા દિવસ કરી લઈએ એનાથી કામ થવાનું નથી. જેમ એજ્યુકેશનમાં ભણતર, ગુજરાતીમાં એના નામ શું કહેવાય ખબર? એજ્યુકેશન, એનું નામ ભણતર સાથે બીજો શબ્દ કયો કહેવાય? કેળવણી. શિક્ષણ કહીએ છીએ કેળવણી, અને લોટને પણ બાંધે કરે ત્યારે એને શું કહેવાય છે? કેળવે છે. શું ફરક હશે? જ્યારે લોટ બાંધે છે, કેળવે છે, ત્યારે એમાં એડ કરે કે એમાંથી કાંઈક કાઢે? શું કરે? કાંઈ કાઢે ને કાંઈક, તો પછી શું કરો છો? ન ખાવ. કેળવે એટલે શું કરે? કાંઈક ફરીથી કાંઈક, આપણે દ્રષ્ટાંત પહેલા લીધો તો, એક લોટ હોય એમાં શું નાખે? પાણી, પછી થોડું મોણ નાખે, તેલ, પાછું એ નાખે. ત્રણેય જુદા છે, કોઈ પછી એમાં મીઠું બીજું જે નાખે જુદા, ને એવા એકમેક પણ કેળવે છે કે એકમેક પણ દેખાય છે. નાખતી વખતે એ શું છે? જુદા જુદા દેખાય છે, પણ ત્રણેયને કેવા કરે છે? એકમેક કરે છે, એનું નામ કેળવે છે. એમ બારમાં અભ્યાસ કરે છે, એક દી બે દી નહીં, આખું વર્ષ અભ્યાસ કરે ને એ મય આખું એની વિચારધારા થઈ જતી હોય. અને એટલા માટે અત્યારના ક્યારે વિચારવું ન પડે બે ને બે કેટલા થાય. એનું શું કહે છે? મગજને એમાં કેવું કરી નાખ્યું છે કે એકમેક પણ કેળવી લીધું છે. એમ અહીંયા તત્વને માટે આપણે એ અભ્યાસ કરીને એ કેળવવું પડશે, કે જેથી એ તત્વમાં આપણને યથાર્થપણે એ સમજણ એ આવે. આ ફરવો કાંઈ એમ નથી ખાલી 10 દિવસની હાજરી કરીને પછી, જો એમ નથી. જીવનમાં સાધનાના પંથે આગળ વૃદ્ધિ આપણી થાય એની પ્રેરણા માટેના આ પર્વો હોય છે. સાધનાની પ્રેરણા માટેના પર્વ છે, ખાલી કાળ પૂરો કરવા માટેનો નથી. તો અહીંયા આચાર્યદેવ ફરીથી શું શબ્દ વાપરે? દ્રષ્ટાંતો પર જ. તો પણ ફરી તો પણ કહીને શું કહેવું છે? કે ભલે એ પાણીમાં પૂરેપૂરું ડૂબેલું રહેલું છે, અને તો પણ જળથી શું છે? કેટલો સ્પર્શાયેલો નથી? જરાય નહીં સ્પર્શવા યોગ. મૂળ વજન સેના ઉપર દેવું છે? જરાય નહીં. અને આવી સ્વભાવ દ્રષ્ટિ સુધી પહોંચવું તેનું નામ જ પુરુષાર્થ કહેવામાં આવે છે. શું કહેશું? પુરુષાર્થ કોને કહેશું? ઘરેથી દુકાને જઈએ શું છે? પુરુષાર્થ છે ને. કેમ આપણે કહીએ છીએ ને પૈસા સેનાથી મળે છે? પુરુષાર્થ કી મહેનત થી કે પુણ્યથી? પુણ્યથી મળે છે. પણ પુરુષાર્થ તો કરવો જ જોઈએ. અને એનો પુરુષાર્થ એટલે શું? ઘરેથી ઓફિસે જઈએ, દુકાને જઈએ, એમ અહીંયા પુરુષાર્થ શું છે? ઘરેથી જૈન મંદિર આવીએ છીએ, એ પુરુષાર્થ છે કે ક્ષેત્રાંતર છે? ઘરથી જૈન મંદિર આવ્યા એ કોઈ પુરુષાર્થ નથી, એ તો શું થયું છે? ક્ષેત્રાંતર થયું છે. પુરુષાર્થ શું છે? તત્વની સમજણ એ જીવનમાં પહેલોમાં પહેલો સુખી થવાનો પુરુષાર્થ છે. એક એક સમજી લેવું અણ અભ્યાસે એ આપણને અઘરું લાગે છે, પણ અભ્યાસ અને એમાં રૂચિ, એના માટે કોઈ પણ પ્રાપ્ત કરવું અસંભવ અઘરું નથી. અભ્યાસ નથી, રૂચિ નથી, એટલે આપણને અઘરું, મુશ્કેલ, અસંભવ લાગે છે. અરે આવું કાર્ય બે ચાર જણાને કેટલા જીવો કરી ચીખાય છે? અનંત જીવો એ સિંહના ભાવમાં જો પામી શકે તો આપણે કેમ ન પામી શકીએ? નરક જેવી પ્રતિકૂળતાના યોગમાં હોવા છતાં પણ જો પામી શકે તો આપણે કેમ ન પામી શકીએ? એક બહુ જ વિચારવું છે. મન મળ્યું છે, મન શેના માટે મળ્યું છે? વિચારવા માટે. અને આપણે વિચાર કરીએ છીએ માન કસાય પોષવા માટે ને વેર બુદ્ધિ રાખવા માટે. શેના માટે? જે મન આપણને શેના માટે મોહ્યું છે? હિતાહિત નહીં, વિચારણા માટે. અને એનો ઉપયોગ આપણે વિપરીતતામાં કરીએ છીએ. વિચાર કરવાનો પોતાનો પુરુષાર્થ પણ ક્ષોભસમ પણ નહીં રહે એવી દશામાં પહોંચી જશે. આવીને આવી રીતે આ જીવન જો પૂરું થયું, પાંચ ઇન્દ્રિય મળે અને જો મન ન મળ્યું તો સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની પાત્રતા પણ નથી રહેતી જીવનમાં. એ તો આપણે આપણા આત્મામાં તો એટલી દ્રઢતા કરી જ લેવી છે. મને આત્મ પ્રાપ્તિની પાત્રતા પણ છૂટી જાય એવી મારે વિરાધના નથી કરવી. મારે એવા કોઈ અસત્સંગમાં કે મોહમાં મારે એટલા ફસાવું નથી કે મને મારા અનુભવની પણ પાત્રતા ન રહે. હર સમયે મન તો કામ કરવાનું જ છે. વિચાર ક્યારના નહીં ચાલતો હોય? કાર ચલાવે ત્યારે વિચાર ન ચાલે ને? ત્યાં શું વિચાર ચાલે? ત્યાં તો સામે જવું પડે, એક્સેલરેટર ઉપર ને બ્રેક ઉપર ધ્યાન રાખવું પડે ને. વિચારધારા ખાતી વખતે તો ન હોય ને? હોય. શેનો વિચાર? વિચાર વગર એક સમય પણ નથી ચાલતો. તો એમાં પુરુષાર્થ શું છે? નિર્થક જે કોઈ આત્મહિત માટેનો પ્રસંગ નથી એના વિચારો જીવનમાં દરરોજ કેટલા કરીએ છીએ? અને આત્મહિતના આપણે વિચારો કેટલા કરીએ છીએ આપણા આત્માને પૂછી લેવું. વેપાર ધંધા કરે એમાં નામું પહેલા થવે તો નહીં, પહેલા નામું લખતા ને? શેમાં લખીએ? પહેલા જમાને ઉધારમાં. શેનું જોતા હોય? ઉધારનું વધી જાય કે જમણાનું વધતું? જેનો ફિગર હોય શેનો વધતું હોય? સંખ્યા કોની વધે, ઉધારની કે જમાની? જમવાની. ઉધાર વધવું જોઈએ, ઉધાર તો ઉધારી થઈ જશે. એમ અહીંયા મારા જીવનમાં આત્મહિત થાય એનું જમા પાસું કેટલું વધ્યું છે કે ખાલી પરના જ વિકલ્પો કરીને ઉધારપણું કર્યું છે? તો એ તત્વની વિચારણા માટે અહીંયા કહે. તો હવે પાણીમાં ડૂબેલું એ તો તે જોયું છે, પણ હવે એક કમલીના સ્વભાવને જો. એ કમલીનો સ્વભાવ કેવો છે? જળથી જરાય નહીં સ્પર્શવા યોગ્ય, ફરીથી શબ્દ શું છે? ફરીથી જરાય અને સાથે બીજું છે સહસા યોગ્ય, એટલે શું? જળથી જરાયની સ્પર્શવા યોગ એવા કમલી પત્રના સ્વભાવની સમીપ જઈને. તો પેલું તો આપણે જરાય ઉપર તો લીધું, અંશ માત્ર પણ નહીં, ડૂબેલું પૂરું અને છતાંય જરાય નહીં. પછી બીજો શબ્દ ક્યાં આવ્યો? સ્પર્શવા, એટલે શું? સ્પર્શવા યોગ્ય. એ ભીનું થાય છે ને સુકાય છે એમ નહીં, સ્પર્શતો જ નથી, સ્પર્શ યોગ્ય જ નથી, એમાં પાત્રતા લાયકાત શક્યતા છે જ નહીં. ક્યારેક હોય ને ઉષ્ણ બરફ અને ઠંડી અગ્નિ, નહીં ગરમ બરફ અને ઠંડી ન હોય. કેમ ન હોય? ક્યારેક ચાલો હશે, એ આવશે તો થઈ જશે ને, યોગ્ય જ નથી. અગ્નિ શીતળતાને યોગ્ય જ નથી અને બરફ ક્યારેય ઉષ્ણતાને યોગ્ય જ નથી. અને ઉષ્ણતાની નજીક આવશે તો એનું સ્વરૂપ છૂટી જશે, એ પાણી રૂપ થઈ જશે. એમ અહીંયા કે છે સ્વરૂપ કેવું હોય છે કે સ્વરૂપ એને થાય અને પલટો થાય એમ નથી, યોગ્ય જ નથી. કોની વાત ચાલે છે દ્રષ્ટાંતમાં? હજી કમલીના પત્રની, ક્યાં ક્યાં વખતની? પાણીમાં ડૂબેલું છે તે સમયની. એક દ્રષ્ટાંત આટલું દળથી આપણને ખ્યાલ આવશે ને. ગુરુદાસજી કીધું તો દ્રષ્ટાંત દ્રષ્ટાંત માટે નથી સિદ્ધાંત, પણ દ્રષ્ટાંત જો એટલું દ્રઢપણે ખ્યાલમાં આવશે ને તો સિદ્ધાંત બહુ સરળ પડશે. અમૃતચંદ્રાચાર્ય ખાલી દ્રષ્ટાંત માટે દ્રષ્ટાંત નથી, પણ દ્રષ્ટાંતથી એક આપણે શું કહીએ, વિઝ્યુઅલાઇઝ કહીએ ને, આપણી નજર સમક્ષ એક ચિત્રણ ઊભું થાય છે ને કે પાણીમાં કમલીનું પત્ર ડૂબ્યું છે તો પણ ક્યારેય આપણને વિકલ્પ નથી આવતો, ચિંતા નથી કે આને બહાર કાઢીને મારે તડકે સૂકવવા મૂકવું પડશે ને, અથવા કોરા કપડાથી એને મારે લોવું પડશે જ કરવું પડશે, વિકલ્પ નથી આવતો. કેમ? કેમ? સંયોગ વખતે પણ એના સ્વભાવનો વિશ્વાસ છે. કે શું છે એનો સ્વભાવ? કે જરા પણ સ્પર્શવા યોગ્ય, સ્પર્શે છે નહીં, સ્પર્શવા યોગ્ય પણ એ નથી એવા કમલીના પત્રના. પણ કન્ડિશન શું છે? આવું ક્યારે ખબર પડશે? પાણીને જરાય સ્પર્શવા યોગ્ય નથી કમલીનું, એવું ખબર ક્યારે પડશે? કે સ્વભાવની સમીપ જઈને. અને અહીંયા અનુભવ એટલે જ્ઞાન, અહીંયા અનુભવ એટલે વેદન ન લેવું. શું છે? ફરીથી અત્યાર સુધી કોના સમીપમાં હતા? સંયોગ. તો પાણીમાં એ કેવું દેખાતું હતું? ડૂબેલું ભીનું હશે ને એવું. પણ જ્યાં નજર પલટી અને એના સ્વભાવનું વિચારણા આપણને થઈ તો સ્વભાવ કેવો દેખાણો? કે જરાય સ્પર્શવા યોગ્ય નથી એવા સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા, જ્ઞાન કરતા, સમજણ કરતા, અથવા દ્રષ્ટાંત છે તો એવો વિચાર કરતા, જળથી સ્પર્શવા પણ શું છે? અભૂતાર છે, અસત્યાર છે. હમણાં કહેતા હતા કે પાણીમાં ડૂબેલું છે ભૂતાર સત્યાર, પાછા તમે કહો જરાય એનાથી ભીનું નથી એની વાત અભૂતાર. અમારે માનવું શું? બે પરસ્પર વિરુદ્ધ કેમ મનાય? જગતમાં અનેકાન સારું, આપણે બધું સાચું, બે ને બે ચારે સાચા ને બે ને બે પાંચ. જીવનમાં એક અનેકાનના નામે ક્યારે પણ વિપરીતતા માનવી નહીં. અનેકાંત એટલે બધું સાચું નહીં, સાચું હોય તેને અનેકાંત કહે છે. જે વસ્તુમાં પદાર્થમાં જેની ચર્ચા ચાલતી હોય એમાં રહેલા ધર્મોને બતાવે તેનું નામ અનેકાંત છે. વસ્તુમાં રહેલા ધર્મો ન હોય એને બતાવે મિથ્યા અનેકાંત છે. આત્મામાં નિત્ય અનિત્ય ધર્મો છે એ બતાવશે અનેકાંત છે, ભલે વિરુદ્ધ હો પણ વસ્તુમાં રહેવા જોઈએ. પણ જે વસ્તુમાં ધર્મ જ ન હોય, આત્માનો જડત્વ હોય, રૂપિત્વ હોય, એ બતાવે તેનું નામ અનેકાંત નથી, એ મિથ્યા અનેકાંત છે. તો આજ આપણને જૈન દર્શનનો અનેકાંત શૈલી આમાં એક એક બોલમાં આચાર્યદેવ દેખાડે છે કે તને પાણીમાં ડૂબેલું છે કમલીનું પત્ર, એ વાત તો બહુ પ્રસિદ્ધ છે, પણ મૂળ વાત કઈ રહી ગઈ છે કે તે સમયે એના રૂવાટીના સ્વભાવથી, લુખાપણાના સ્વભાવથી એ કમલીનું પત્ર પાણીમાં ડૂબેલું છે ત્યારે પણ જરાય એ ભીનું થયું નથી. અને આવી જ એક ઓળખાણ કરવી એ કમલી પત્રની સાચી ઓળખાણ છે. કોઈ વ્યક્તિને આપણે સંયોગથી ઓળખીએ આપણે કે આ મકાનમાં રહે છે વ્યક્તિ, એ વ્યક્તિની સાચી ઓળખાણ નથી. કારણ કે કાલ ઉઠીને તો નવું મકાન બદલી શકશે. એ વ્યક્તિની ઓળખાણ શેનાથી થાય છે? એના સ્વભાવથી, એના ગુણોથી, એની પ્રકૃતિથી. એમ અહીંયા પણ કમલીની સાચી ઓળખાણ શેનાથી છે? સ્વભાવ. આચાર્યદેવ કહે છે એક વાર સ્વભાવની સમીપ જા, તને વિકલ્પના બોજા છૂટી જશે કે મારે કમલીનું પત્ર સૂકું કરવા માટે શું કરવું. એક ફરીને વિચાર છે, સ્વભાવ સમીપ જાય એને કેટલા વિકલ્પ રહેશે? કેમ ન રહે? કે સ્વભાવ તો સદાય તેનું તેજ રહેવાનું જ, વિકલ્પ શું કરવા? ખાંડને ગળી કરવાના કેટલા વિકલ્પો આપણને વિચાર આવતા હશે? સાકરને ગળી કરવા માટે ક્યાં ક્યાં ઉપાય કરશું આપણે? કઈ નહીં કરીએ, કઈ નહીં કરીએ તો સાકર ગળી કેવી રીતે રહેશે? તો સ્વભાવ એક એવી વસ્તુ છે કે જેની સમીપમાં જાય તો બીજા વિકલ્પો છૂટા વગર રહેશે નહીં. અને એટલા માટે આચાર્યદેવ તો પણ કહીને સ્વભાવની વાત કરી છે. પેલી એક વાત એમ નથી, સ્વભાવથી જરાય સ્પર્શવા નથી તો પણ પાણીમાં સ્પર્શ, એમનો વાત કરી. પેલી કોની વાત કરી? સંયોગની વાત કરી. અને પછી કોની લીધી? સ્વભાવની. કારણ કે સ્વભાવની સમીપમાં જશે તો બધા વિકલ્પો છૂટા વગર રહેશે. ચાલો એ રીતે દ્રષ્ટાંત જો હવે એકદમ સ્પષ્ટપણે ખ્યાલ આવી ગયો તો સિદ્ધાંત સમજવો બહુ સરળ છે. સિદ્ધાંત ઉપર આપણે આવીએ. એવી રીતે અનાદિકાળથી બંધાયેલા આત્માનો, કોની વાત કરવી છે? આપણી પોતાની. ક્યારથી વાત કરવી છે? પહેલેથી વાત કરવી છે. પહેલેથી બંધાયેલા છીએ આપણે, પહેલેથી બંધાયેલા છીએ ને. પહેલેથી કે વચ્ચેથી કે હમણાં હમણાં? ક્યારથી બંધાયેલા છે? પહેલું એક વિચારી લેવું, જૈન દર્શનના બે શબ્દો તો બહુ જ વાપરીએ છીએ, અનાદિ ને અનંત. અનાદિપણામાં ક્યારથી એવો પ્રશ્ન જ ના આવે, અને અનંતપણામાં ક્યાં સુધી એવો પ્રશ્ન ના આવે. જૈન દર્શનની બેહદતા આપણને ખ્યાલમાં નથી એટલે આવા શબ્દો અવ્યક્તપણે પણ બાંધી લઈએ છે કે અનાદિપણું કેવું અને પાછું કેવું ક્યારથી. ક્યારથી શબ્દ કોને સૂચવે છે? એક પ્રારંભને, એક શરૂઆતને. અને જો શરૂઆત છે તો મને કોણે અહીંયા જીવ તરીકે જન્મ આપ્યો? મેં કોનું કંઈક બગાડ્યું તો કે દુઃખી રૂપે મને અહીંયા સંસાર પરિભ્રમણમાં મને લાવ્યા? જૈન દર્શનમાં ક્યારે પણ કોઈ પણ પદાર્થની, જડ હો કે ચેતનના અસ્તિત્વની, અસ્તિત્વ હોય એનો ક્યારે પણ નાસ્તિપણું થશે નહીં. કોઈ પણ પદાર્થ છે મૂળ હયાતીએ ક્યારે નાશ હોઈ શકે જ નહીં. એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોઈ. આ સમયે જગતમાં જેટલા પદાર્થો છે એટલા પદાર્થો ભૂતકાળમાં હતા અને એટલા જ પદાર્થો ભવિષ્યમાં રહેવાના. તો પેલું અહીંયા આચાર્યદેવ આપણને સિદ્ધ કરાવે છે કે હું કેવો છું? અનાદિકાળથી બંધનમાં છું, આજકાલનો નથી. ક્યારેક આત્મા ઉપર તો દયા કરશું કે નહીં? આપણે બીજા ઉપર દયા કરીએ, બિચારા બિચારા. કોણ છે બિચારા? નિગોદમાં પડ્યા છે બિચારા, નરકમાં પડ્યા છે, તો તું ક્યાં પડ્યો છે? આપણને આપણા દુઃખના વેદનનો સ્વીકાર નથી આવતો. આપણે અનુકૂળતામાં આકુળતાના વેદનને ભૂલી ગયા છીએ. પુણ્યના ઉદયમાં આકુળતા થઈ રહી છે, પણ એ પુણ્યના પક્ષમાં અનુકૂળતાના રાગમાં આપણા આકુળતામય વેદનને ભૂલી ગયા છીએ, અને તેથી દુઃખથી રહિત થવાનો ક્યારેય સાચો પુરુષાર્થ નથી થયો. દુઃખનું વેદન, દુઃખના વેદનનો શિકાર એ ટાળવાનો આપણને ઉપાય તરફ લઈ જશે, પણ દુઃખ જ લાગ્યું નથી તો ફરીથી ક્યારથી છે? ક્યારથી છીએ? અનાદિથી. ક્યારે પેલા મોક્ષમાં નહીં પહોંચ્યા હોય તો અનાદિથી નથી ગયા તો આ ભાવમાં હું પહોંચશો? આપણે નકામી મહેનત કરવી ને? ફરીથી અનાદિ કાળની ભૂલ મારે આ ભાવમાં હવે ટાળવી છે. અનાદિથી નથી કર્યું એટલે હવે હું ન કરી શકું એવું ક્યારેય માનવું નહીં, કારણ કે વર્તમાન પર્યાયનો ભૂતકાળની પર્યાયમાં અભાવ છે. એનું નામ શું છે? પ્રાગભાવ છે. વર્તમાન પર્યાયનો ભૂતકાળની પર્યાયમાં અભાવ છે એટલે કે ભૂતકાળમાં ન કરી હોય એવી પર્યાય તું વર્તમાનમાં પ્રગટ કરી શકે છે. વિશ્વાસ જોશે. ભૂતકાળનું કરેલું જ કરવા માટેનો હવે આ યોગ મેળવો નથી, ભૂતકાળના ભૂલથી રહિત અપૂર્વ કાર્ય કરવા માટેનો આ યોગ મેળવો છે. તો અહીંયા અનાદિકાળથી બંધાયેલા, પછી શબ્દ શું વાંચવાનો? અનાદિકાળથી બંધાયેલા, પછી શું વાંચવાનો? મારો, મારો, હું. ઉદગલ કર્મથી બંધાવા સ્પર્શારૂપ અવસ્થાથી અનુભવ કરતા બદ્ધ સ્પષ્ટપણું પૂરતા હું છું. ચાર ગતિમાં શરીર છે, જે જે ગતિમાં જાઉં છું. અત્યારના મનુષ્યને તિર્યંશમાં હો તો કયું શરીર હોય છે? ભાઈમાં ઔદારિક છે. દેવ અને નારકીમાં હોય તો વૈકરિક છે. તો એ શરીર ભાઈમાં છે. અંદરમાં જોઈએ તો આઠ કર્મ છે, એ કારમણ વર્ણા નું બનેલું કારમણ શરીર પણ છે. તો એનાથી હું કેવો છું? નો કર્મથી સ્પર્શાયેલો છે અને દ્રવ્ય કર્મથી બંધાયેલો છે. આવો એક ક્ષેત્રાવગાહ સંબંધ છે, નથી એમ નથી. અત્યારના જ આપણે સ્વભાવ દ્રષ્ટિએ જેમ હું પૂર્ણ શુદ્ધ છું એમ પર્યાયમાં પણ પૂર્ણ શુદ્ધ છું એમ તો આચાર્યદેવ પહેલો સ્વીકાર કરાયો કે હું બંધનમાં છું એવો સ્વીકાર કર. હવે બંધનમાં છું એનો સ્વીકાર કર્યો, એ જ માત્ર છૂટવાનો ઉપાય છે? રોગનું નિદાન કર્યું, ડાયગ્નોસ કર્યું ને આપણે, તો રોગનું નિદાન કર્યું એટલા માત્રથી રોગ ટળવાનો છે? કે રોગ ટળવા પહેલા આનું નિદાન હોય છે, પણ એના પછી સારવાર, ટ્રીટમેન્ટ હોય છે. એમ હવે તને આ બંધન છે એને ટાળવા માટે શું કરવું છે? તો કે છે, તો પણ આવી સ્થિતિ હોવા છતાં તો પણ ક્યાં હવે પહોંચવું છે? ઉદગલોથી જરાય નહીં સ્પર્શવા યોગ એવા આત્મ સ્વભાવની સમીપ જઈને. આ શું આવ્યું? ઉપાય. ઓલું શું આવ્યું? સ્થિતિ, પરિસ્થિતિ શું છે, ક્યાં છું? પર્યાય દ્રષ્ટિએ જોઈએ, સંયોગથી જોઈએ તો દ્રવ્ય કર્મ છે અને નો કર્મ પણ, અને તો પણ એટલું જ મારું અસ્તિત્વ નથી. તો એનાથી હવે એક મહત્વની વાત કરે છે, પૂદગલથી જરાય નહીં. શબ્દ ફરા ઓલામાં તો પાણીથી જરાય એમ અહીંયા જરાય નહીં સ્પર્શવા યોગ. જો આત્મ સ્વભાવની અંદર દ્રષ્ટિ કરશું તો શું દેખાશે? ઔદારિક શરીર દેખાશે કે કારમણ શરીર, આઠ કર્મ દેખાશે? બીજું ઘણું નહીં, અહીંયા તો જે બોલ છે એના માટે એ જરાય તને નહીં દેખાય. તો એવા આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા, એની જ્ઞાન સમજણ કરતા, તને હું બંધાયેલો છું, હું સ્પર્શાયો એ દેખાશે, અને તેથી તને સાધના કરવાનો ઉત્સાહ જાગ્યા વગર રહેશે નહીં. અત્યારના તું બોજા હેઠળ દબાઈ ગયો કે શું કરું, આઠ કર્મ એવા હેરાન કરે, આ શરીર છે એટલે એવું થાય છે, છોડી દેજે. એકવાર સ્વભાવની સમીપ જાય એ બોજાતી રહીત સાધનાનો માર્ગ તને પ્રાપ્ત થયા વગર રહેશે ને. આ રીતે 14મી ગાથા અઘરી નથી, દ્રષ્ટાંત ગુરુદેવજી આપણને આપીને બહુ સરળ કરી દે છે કે તારી પેલી પરિસ્થિતિમાં ક્યાં ઉભો છે એ દેખાડે છે, અને હવે તું સ્વભાવની સમીપ જા એ બોજો હેઠા વગર રહેશે નહીં, અને તને તારો પૂર્ણ પરમાત્મા આત્મા આવ્યા વગર રહેશે.